गावे। स्वाध्याय सदा करना। सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र रूप रत्नत्रयी ज्ञान छे अने पूज्य गुरुदेव श्री नो अत्यंत मार्मिक प्रवचन हमणा आपणे योगसार ग्रंथना आधारे सांभळ्युं। आजे त्रण कषाय चोकडीना अभावपूर्वकनी वितरागतामां झूलता सम्यक चारित्र, उत्कृष्ट सम्यक चारित्र रूपे मुनिराज परिणमे छे। चारित्रना चार प्रकार छे, स्वमाचरण चारित्र, देश चारित्र, सकर चारित्र अने यथाख्यात चारित्र। छठा सातमा गुण स्थानमा झूलता मुनिराजो सकर चारित्रना धारक होय छे, एज निश्चय चारित्र छे। आजे गजब गुरुदेशीनु प्रवचन हतु, बहु ज महत्वपूर्ण बधी वातो आवी। पूज्य गुरुदेशीए शरुआत मां ज कीधु के आ जीवनो पुरुषार्थ बे जगाए चाले छे, त्रीजी जगाए जीवनो पुरुषार्थ चाले नहीं। कई बे जगाए कीधु, एक तो स्वभाव मां अने एक विकार मां। कोई निर्मित नहीं करवाने तो स्वयं निर्मित छे ज। स्वभाव मां पुरुषार्थ चाले छे एटले शुं के हूँ आवो स्वभाव तत्व छू, हूँ पर भाव प्रभाव नो निर्णय करवामां जीवनो पुरुषार्थ चाले छे। अने बीजो पुरुषार्थ कीधु विकार मां। विकार मां एटले के परद्रव्यना लक्ष्य थी जे मिथ्यात्व अज्ञान असंयम रूपे जीव प्रणमे छे, तो ए विकार नो खरेखर अज्ञान दशा मां जीव करता अने भोगता छे। पछी त्रीजी वात शुं कीधी के परद्रव्य नुं तो ज्ञानी होय के अज्ञानी होय, ज्ञानी होय के अज्ञानी होय, पर द्रव्य नु तो रंच मात्र कोई काई करी शकवामां समर्थ नथी। एक तणखड़ाना बे टुकड़ा करी शकवामां जीव समर्थ नथी। हवे समर्थ तो नथी, ख्याल आवे छे, करी शकतो तो नथी, करवानी व्यवस्था तो नथी, परंतु हूँ करू हूँ करू एज अज्ञान छे। मोक्षवार प्रकाशक में उदाहरण आप्युं ने के जेम कूतरो गाड़ानी नीचे चाले अने एम माने के मैं गाड़ू चलायो एवी रीतना, हवे बोलो एना थी नथी चाल्यू, गाड़ू तो चाल्यू छे पोतानी योग्यता थी, परंतु भ्रम थी एम माने छे के मैं चलायो। एनो मतलब ए थयो के खरेखर वस्तु स्वीकारवू एज महा अपराध छे। शुं कीधु? वस्तु व्यवस्थाथी विरुद्ध विचारवू, वस्तु व्यवस्थाथी विरुद्ध मानवू अने वस्तु व्यवस्थाथी विरुद्ध परिणमवू खरेखर एज अज्ञान छे। अने ए अज्ञान भावनो अज्ञानी जीव अज्ञान दशामां करता अने भोगता छे। घणी वार आपणे चर्चा गुरुदेशीना श्रीमुखे सांभळ्युं ने के कर्म चेतना अने कर्म फल चेतनानो करता अज्ञानी छे अने ज्ञान चेतनानो करता ज्ञानी छे। ज्ञानी ज्ञान भावनो करता छे, ज्ञानी आनंद भावनो करता छे अने आनंद भावनो भोगता छे। कर्म चेतना अने कर्म फल चेतनानो करता ज्ञानी नथी। हाँ, जे थई रह्युं छे एनो ज्ञाता जरूर छे, परंतु रंच मात्र पण एमां कर्तृत्व भाव नथी भासतो। आजे तो गुरुदेशी गजब के अशुभ भावथी बचीने बचवा माटे शुभ भाव आवे, पण शुभ भाव कोई शुद्ध भावनुं कारण, धर्मनुं कारण, संवर्णनुं कारण, मुर्जरानुं कारण, मोक्षनुं कारण, मोक्ष मार्गनुं कारण, सुखी थवानुं कारण त्रण काळमां होई शके नहीं। जे भावे तीर्थंकर गोत्र बंधाय ए भाव पण बंधनुं कारण होय तो बीजा स्थूर शुभ भावनी तो शुं वात करी। गुरुदेशी बहु सरस वात करी। शुं वात करी? के अशुभ शुद्ध स्वभाव में रही सकते नहीं, अशुभ थी बचवी से तो क्या रहेशे, ए शुभ भाव में आवशे। परंतु साधक जीव होय, आत्मार्थी होय, मुमुक्षु होय, ए शुभ भाव में अटकीने केटली गजब, एमां एकत्व कर्तृत्व अभिमान न थाय। आजे केटली बधी सरस गाथाओ आवी, अग्यारम नव पूर्वनुं ज्ञान करीने ने तो पण एने एक क्षेत्रक्षम ज्ञानी अधिकताना आधारे पोताने महान मानवानी वृत्ति न, जो आपणे अनंतवार प्रवृत्ति तो बदली परंतु अंतरंग वृत्ति न बदली। मूळ मार्ग सांभळो जीवनो रे, मूळ मार्ग कृपाळु देवे कीधु ने, मूळ मार्ग सांभळो जीवनो रे, करी प्रवृत्ति अखंड सन्मुख रे। करी वृत्ति, प्रवृत्ति अने वृत्ति में जमीन आसमान नो फरक छे। आपणे प्रवृत्ति ने बदली में धर्म मानीने अटकी गया, परंतु खरेखर धर्म तो वृत्ति में परिवर्तन में हतो। वृत्ति एटले अभिप्राय, भूमिबेन, वृत्ति एटले અભિપ્રાય. સમજાય છે બેન? વૃત્તિ એટલે વિશ્વાસ, વૃત્તિ એટલે પ્રતીતિ, વૃત્તિ એટલે શ્રદ્ધા. ખ્યાલ આવે છે? તો બહુ સરસ આજે બધી ગાથાઓ આવી. આપણે થોડી આ ગાથાઓ લેશું, પણ સાથે સાથે આપણે જે આજે અંતિમ સ્વાધ્યાય એટલે ક્લાસ છે, અને જે વિષય આપણે ખોલ્યો છે એને આપણે એને એકવાર જરાક શોર્ટમાં જોઈ લઈએ, જેથી આખો વિષય એકવાર આપણી સામે આવી જાય. ગુરુદેવશ્રીના પ્રતાપે બધું જ માતાજી કહે ને, એમની ચર્ચાઓ સાંભળો તમે તો હર બીજી ચર્ચામાં વાત આવશે, ગુરુદેવશ્રીએ બધું આપી દીધું છે, ગુરુદેવશ્રીએ બધું સમજાવી દીધું છે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો આપણે જે આખું માળખું ઉભું કર્યું હતું નહીં આપણે ચર્ચા કરતા, આપણે આ 10 દિવસ દરમિયાન પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોના જે મુખ્ય 5 સિદ્ધાંતો છે એના ઉપર આપણે થોડીક ચર્ચા યથાશક્તિ કરવાની કોશિશ કરી. નિમિત્ત ઉપાદાનનો એક આખો લેક્ચર આપણે લીધો હતો, ત્રિકાળી ઉપાદાન, ક્ષણિક ઉપાદાન, અશુદ્ધ શુદ્ધ ક્ષણિક ઉપાદાન નિમિત્તની એ બધી ચર્ચા આપણે એક દિવસ કરી. ક્રમબદ્ધ પર્યાયની ચર્ચા આપણે સર્વજ્ઞતાની સિદ્ધિ કરી એની સાથે કરી, સર્વજ્ઞ સ્વભાવ સુધી પહોંચવા માટે અને અકર્તાની દ્રષ્ટિ થાય એની માટે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય, ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયનો મૂળ આધાર છે સર્વજ્ઞ ભગવાન. સર્વજ્ઞતાનો નિર્ણય કર્યા વગર ક્રમબદ્ધનો નિર્ણય નહીં થાય, અને ક્રમબદ્ધનો નિર્ણય થયા વગર વસ્તુ વ્યવસ્થા અને વિશ્વ વ્યવસ્થાનો નિર્ણય નહીં થાય, અને ત્યાં સુધી અકર્તા સ્વભાવની દ્રષ્ટિ નહીં થાય. તો નિમિત્ત ઉપાદાન, ક્રમબદ્ધ પર્યાય, કાર્ય જીવ, કારણ જીવ, આ બધા વિષયો આપણે સવારના લીધા હતા, અને પછી આપણે હમણાં છેલ્લે 2-3 દિવસથી નયનો વિષય ચાલુ કર્યો, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. જો એક વાત સમજો બધા જેને કદાચ આ નવો વિષય થોડોક નવો હોય એની માટે, નહીં કયા નહીં શું છે? દ્રવ્ય છે. સૌથી પહેલા તો પ્રશ્ન પૂછું, નહીં પ્રવચન સાર ગ્રંથની પાછળ છે 47 નહીં, નહીં શબ્દ ગમતી ભાભી કાંઈ જ નથી, કાંઈ નથી એવું તો નથી. નહીં કઈ વાંધો નહીં, તમે પ્રયત્ન કરો છો ને વિચારવાનો એ પણ બહુ સારું છે. નહીં દ્રવ્ય તમે કેજો, જે હોય તે લાગે કેજો, નહીં દ્રવ્ય છે, નહીં ગુણ છે કે નહીં પર્યાય છે. થોડું બેસથી જ આવશો ને પૂરું કમ્પ્લીટ કરી નાખશો આપણે અડધો કલાકમાં. નહીં દ્રવ્ય છે, નહીં ગુણ છે કે નહીં પર્યાય છે, નહીં છે પર્યાય. નહીં નામના દ્રવ્ય છે, જીવ પુદ્ગલ ધર્માસ્તિક અધર્માસ્તિક આકાશ કાળ નહીં, ના નહીં નામનો કોઈ ગુણ પણ નથી. જ્ઞાન દર્શન સુખ ચારિત્ર વીર્ય અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેત્વ પ્રદેશત્વ ગુરુ લખો જીવત્વ ચિત્તિ શક્તિ દ્રષ્ટિ જે પણ બધી શક્તિઓ છે એમાં પણ નહીં નામની કોઈ શક્તિ નથી. સામાન્ય ગુણમાં પણ નહીં નામનો કોઈ ગુણ નથી, અને વિશેષ ગુણમાં પણ નહીં નામનો કોઈ ગુણ નથી. તો ખરેખર નહીં દ્રવ્ય નથી, નહીં પર્યાય, નહીં દ્રવ્ય નથી અને નહીં ગુણ પણ નથી. નહીં છે પર્યાય, નહીં છે પર્યાય. હવે પ્રશ્ન એ થાય કે પર્યાય છે તો કયા ગુણનું પર્યાય છે? વેરી ગુડ, પર્યાય છે તો શ્રુત જ્ઞાનની પર્યાય છે, મતિ નહીં. અવધિ અને મનપ્રિયામાં નહીં ના હોય અને કેવળ જ્ઞાનને નહીં જરૂર નથી, મતિ જ્ઞાનમાં નહીં લાગુ ના પડે. નહીં છે શ્રુત જ્ઞાનની પર્યાયનો ભેદ. હવે આપણે આખું માળખું ઉભું કરીએ જો તમે ખ્યાલ આવશે. નહીં છે જ્ઞાનની પર્યાય એટલે કે જાણવાનો એંગલ. કોઈ પદાર્થમાં નહીં નથી, કોઈ વસ્તુમાં નહીં નથી, કોઈ ગુણમાં નહીં નથી, કોઈ ધર્મમાં નહીં નથી, કોઈ શક્તિમાં નહીં નથી, દ્રવ્યમાં નહીં નથી. એ દ્રવ્યને કેવી રીતે જાણો છો એ રીતે આપણને દ્રવ્ય દેખાશે, અને એ દ્રષ્ટિકોણનું નામ નહીં છે, એંગલ એનું નામ નહીં છે. બરાબર છે? હવે જલ્દી આપણે આગળ વધીએ. બોલો કિન્નરીબેન, આપણે કેટલી વાત ઊભી કઈ રીતે? આપણે 3 તત્વ ઉભા કર્યા હતા ને, 3 તત્વ ઉભા કરીને આપણે 3 નહીં ઉભા કર્યા હતા. કયા 3 નહીં એટલે એના ભેદ કેવી રીતે આપણે ઉભા કર્યા? એક તો આપણા પ્રમાણના દ્રવ્યની આપણે પહેલા સ્થાપના કરી. દ્રવ્ય ગુણ પકડજો, જરા ફટાફટ સાથે રહેજો તો તમને ખ્યાલ આવશે. કોઈ પણ પ્રશ્ન હોય તો હાથ ઉપર કરજો. દ્રવ્ય ગુણ પર્યાયાત્મક પ્રમાણનું દ્રવ્ય, બરાબર છે? હવે એની બહાર આખું વિશ્વ, જાતિ અપેક્ષા, સ્વદ્રવ્ય, સંખ્યા અપેક્ષા, આનંદ દ્રવ્ય, બધું લઈ લો. મારી માટે સાચા દેહશાસ્ત્ર ગુરુ પણ ખરેખર અને પ્રમાણના દ્રવ્યની બહારના તત્વ છે, અનંત ઉપકારી, પરંતુ એ જ આપણને કહે છે કે મારું લક્ષ્ય કરવાથી સમજાય છે તમ કાર્ય નહીં થાય. તો એ પ્રમાણના દ્રવ્યની બહાર જેટલા પણ પદાર્થ છે, દ્રવ્ય છે, આપણે એને કીધું અસદભૂત વ્યવહાર નહીંના વિશે. હવે આપણે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ઉભો કરીએ. હવે મને કહો, એ પ્રમાણના દ્રવ્યની જે બહાર વસ્તુઓ છે એ આપણા સ્વભાવથી ભિન્ન છે કે નહીં? અરે દ્રવ્યમાં શું, ગુણમાં શું, પર્યાયમાં પણ એ પરદ્રવ્ય આવ્યા નથી. પર્યાયમાં એ પર દ્રવ્યનો પ્રવેશ નથી થયો. હા, પર્યાયમાં અજ્ઞાન દશામાં, જીવની પર્યાયમાં અજ્ઞાન દશામાં એ પર દ્રવ્યનો પ્રવેશ નથી થયો, પરંતુ પર દ્રવ્યના લક્ષ્ય મમત્વનો પ્રવેશ થયો છે, જન્મ થયો છે, એકત્વનો જન્મ થયો છે કે આ પર હું છું. એ પર દ્રવ્ય અને એ પર ભાવ, એ પર દ્રવ્ય અને પર ભાવથી આપણો સ્વભાવ ભિન્ન છે કે નહીં બોલો. તો જે સ્વભાવ છે, જે અભેદ નિત્ય સામાન્ય ત્રિકાળ રહેવા વાળી જે વસ્તુ છે, એ વસ્તુમાં ન પરદ્રવ્ય છે ન પરભાવ છે. પછી આગળ આવીએ આપણે તો એ વસ્તુ જે છે એ તો અનંત ગુણથી ભરેલો એવો અભેદ એક રૂપ રહેવા વાળો ચેતન્ય આત્મા છે કે નહીં? આ યુ અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો એમાં તો કોઈ પરદ્રવ્ય પરભાવનો પ્રવેશ નથી. એક દ્રવ્યમાં તો પર દ્રવ્યનો પ્રવેશ નથી. પરંતુ હવે આ જ્ઞાનની આંખને રાખો, એક બાજુ એંગલ છે ને જ્ઞાન જોવે છે. શરીર અને આત્મા બે ભિન્ન હોવા છતાં શરીર અને જીવ, પુદ્ગલ અને જીવ બે ભિન્ન હોવા છતાં કોઈ પ્રયોજન વશ એને અભેદ કહેવો અને જાણવો એનું નામ અસદભૂત વ્યવહાર નહીં. કહેવો અને જાણવો બે દ્રવ્ય તો છે ભિન્ન, તમને નહીં સમજાય છે? મનુષ્ય જીવ, એકેન્દ્રિય જીવ, બે ઇન્દ્રિય જીવ, બોલો. હવે જીવ અને ઇન્દ્રિય એક થઈ ગઈ ના, પરંતુ કોઈ પ્રયોજન વશ આપણે બધી વાત કરી રહી, હવે બહુ ડિટેલમાં નથી જતી કારણ કે વિષય પૂરો કરવો છે, તો કોઈ પ્રયોજન વશ આપણા જ્ઞાનમાં આપણે બે ભિન્ન ભિન્ન વસ્તુઓને અભેદ કરીને જાણી, અભેદ થઈ નથી, અભેદ કરીને જાણી એ જાણવાનું નામ વ્યવહાર નહીં છે. કારણ કે ખરેખર એવું સ્વરૂપ છે નહીં, અને આપણે જાણીએ છીએ અને કહીએ છીએ. અચ્છા, ત્રીજી વાત, અગર માનીએ તો મિથ્યાત્વ અને જાણીએ તો સમ્યક જ્ઞાન. જાણશે કોણ, કહેશે કોણ, ખાલી જ્ઞાતા કોણ રહેશે? જેને પોતાના નિશ્ચયભૂત આત્માની શ્રદ્ધા કરી છે એ જ ખરેખર જાણશે ને કહેશે, માનશે નહીં. કારણ કે એની માન્યતામાં તો હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું એ આવી ગયું. તો નાવ યુ અન્ડરસ્ટેન્ડ, નિશ્ચય, નિશ્ચય એટલે ભૂતાર્થ, નિશ્ચય એટલે સત્યાર્થ, નિશ્ચય એટલે પરમાર્થ, નિશ્ચય એટલે વાસ્તવિક સ્વરૂપ કેવું છે, તો કે આ બધાથી ભિન્ન છે. નિશ્ચયનો વ્યવહાર સમજાય છે? આપણે કહીએ ને માટીનો ઘડો અને ઘીનો ઘડો, બોલો, બે કથન કર્યા ને. તો આપણે માટીનો ઘડો જોયો, માટીનો ઘડો કીધો, અને માટીનો ઘડો માઈનો અસમ્ય, કારણ કે ઘડો ખરેખર માટીમય છે. ઘડાના આદિ મધ્ય અંતમાં શું છે બોલો? માટી, માટી, માટી. તો એનું ખરું સ્વરૂપ છે ને ઘડાને માટીનો કહેવો, જાણવો, માનવો યથાર્થ છે કે નહીં બોલો? જે સ્વરૂપ જેનું જીવ છે, જે સ્વરૂપ જેનું વાસ્તવિક ત્રિકાર શાશ્વત જેવું છે, એવું કહેવું, જાણવું, માનવું એ નિશ્ચય નહીં. એ વસ્તુમાં નિશ્ચય નહીં નથી, એ વસ્તુમાં નહીં નથી, એ વસ્તુને જેવી છે એવી જાણીએ છે એ નિશ્ચય નહીં. આઈ હોપ તમને સમજાય, રાધિકાબેન સમજાય છે? એ વસ્તુને આપણે જેવી છે એવી જાણી, જેવી છે એવી માની, જેવી છે એવી કીધી, પણ સમજાય છે, ખ્યાલ આવે છે? ખરેખર શ્રદ્ધાંતો વચન અગોચર અને વિકલ્પ અગોચર છે. શ્રદ્ધાંતો નિર્વિકલ્પ છે, કહેવું અને જાણવું, સમજાય છે? તો જ્ઞાનનો ભેદ છે ને, એટલે તો નહીં જ્ઞાનમાં લાગવું પડે, શ્રદ્ધામાં ના પડે. શ્રદ્ધા તો એની નિર્વિકલ્પ પ્રતીતિ કરી, જ્ઞાને જાણ્યું અને વચન દ્વારા એ વાત આવી. આઈ યુ અન્ડરસ્ટેન્ડિંગ? જ્ઞાન અલગ રહીને એ વસ્તુને વિષય બનાવે છે, એનું નામ પરમ શુદ્ધ નિશ્ચય નહીં. કેમ? એ જ્ઞાનની પર્યાયનું નામ પરમ શુદ્ધ નિશ્ચય નહીં. કેમ? કારણ કે એ જ્ઞાનની પર્યાય એ વસ્તુને જીવી છે એવી જાણી અને માની. આ યુ અન્ડરસ્ટેન્ડિંગ? સમજાય છે? હું તમને કહું કે આ શું છે બોલો, અરે બોલો જલ્દી, ઘડિયાળ છે ને, ખ્યાલ આવે છે? તો આ શું જોયું આપણે? આપણે એની અવસ્થા જોઈ, અવસ્થા સહિત દ્રવ્યને જોયો. અને હું એમ કહું આ પૂદગલ છે, તો પૂદગલ છે એવું કેવું નિશ્ચય, અને આ પૂદગલ આ અવસ્થા રૂપે પરિણમી છે એમ દ્રવ્ય અને પર્યાયનો ભેદ ઉભો કર્યો તો વ્યવહાર. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. ખ્યાલ આવે છે બધાને? ચલો તો આ મને ખાલી ક્લિયર કરું છું કે વસ્તુમાં નહીં નથી, દ્રવ્યમાં નહીં નથી, ગુણોમાં નહીં નથી, બીજા ગુણોની પર્યાયમાં પણ નહીં નથી. અરે નહીં તો એકમાત્ર શુદ્ધ જ્ઞાનની પર્યાયના ભેદ છે. જ્ઞાનની પર્યાયના ભેદ છે જોવાના એંગલ. આપણે કહીએ ને જેસી દ્રષ્ટિ વેસી સૃષ્ટિ, આપણે આપણે જે રીતે વસ્તુને જોશું આપણને એ રીતે દેખાશે. એક જ જ્વેલરીની દુકાનમાં, જ્વેલર્સની દુકાનમાં હસબન્ડ વાઈફ બે જાય છે, બોલો વાઈફને શું દેખાય છે? બોલો ખ્યાલ આવે છે? સોનાનો હાર. તો એમ એમ કહેવામાં આવશે કે જાઓ તમે સોનું લઈ આવો, હું હાર લઈ આવું છું, પછી આપણે કાઉન્ટર પર વળીએ. ક્યાં છે સોનું? ક્યાં છે હાર? ક્યાં છે એની પર્યાય? ક્યાં છે એના ગુણો? ક્યાં છે દ્રવ્ય? ક્યાં છે ને? જ્યાં હાર છે ત્યાં જ સોનું છે, જ્યાં સોનું છે ત્યાં જ હાર છે. હવે હારને ગૌણ કરીને, હવે મુખ્ય ગૌણ, અગેન જો નહીં એટલે મુખ્ય ગૌણ કરીને જાણવાની પદ્ધતિ છે કે નહીં બોલો? તો હારને, અવસ્થાને, બદલતી પર્યાયોને ગૌણ કરીને દ્રવ્યને જાણવા વાળી જ્ઞાનની પર્યાયનું નામ લઈ શકે નહીં બોલો? એ સમયે એ સોનું બંગડી હોય, બંગડીમાંથી તોડીને હાર બનાવ્યો, હાર તોડીને વીટી બનાવી, વીટી તોડીને જેટલી પણ આભૂષણો બનાવ્યા, એમાં અનન્ય રૂપે કોણ રહ્યું? એમાં અનન્ય રૂપે સોનું રહ્યું કે નહીં? તો સોનાને જોવા વાળો હંમેશા સુખી રહેશે, કારણ કે જે અનન્યપણાને જોવે છે, અભેદપણાને જોવે છે, એકરૂપપણાને જોવે છે, વાસ્તવિક સ્વરૂપને જોવે છે, એને કોઈ વિકલ્પ નહીં થાય. અને વિભિન્નતાને જોશે, એને વિકલ્પ થયા વગર નહીં રહે. જોજો તમે કોઈ પણ વસ્તુ લઈને આવે ને, પછી વિકલ્પ થાય, કદાચ આ લીધી હતો, આ લીધી હતો, આ ઘાટ લીધો હતો, આ ન લીધો હતો, તમે સમજાય? કેમ કે આપણી દ્રષ્ટિ છે પર્યાય. આટલી વાત સમજાય છે? ચલો હવે આપણે અંદર આવીએ. આપણે અસદભૂત વ્યવહાર નહીં, ઉપચરિત અનુપચરિતની વાત કરી. હવે આપણે પ્રમાણના દ્રવ્યની અંદર આવીએ તો જે પણ છે સદભૂત, કારણ કે પ્રમાણના દ્રવ્યની અંદર એનો સદભાવ છે. સદભૂત છે ને, તો પ્રમાણના દ્રવ્યની અંદર એનો સદભાવ છે. દ્રવ્ય ગુણ પર્યાય. તો અંદર આવતા આપણે શું વાત કરી? ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં આપણે વાત કરી. ગઈકાલે પણ આપણે વાત કરી ને વિભાવોની વિપરીતતા. વિભાવોની વિપરીતતામાં શું આવ્યું? ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં નો પૂરો વિષય. કારણ કે એ જે વિકાર છે, એ જે વિભાવ છે, એ જે રાગ દ્વેષના પરિણામ છે, મિથ્યાત્વ અજ્ઞાન અસંયમના પરિણામ છે, એ આત્માની પર્યાયમાં તો છે એટલે સદભૂત. પરંતુ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં એનો પ્રવેશ થયો નથી, એટલે માટે ઉપચાર અને ભેદ કર્યો ને એટલે માટે વ્યવહાર, અને જ્ઞાની એને જાણે છે એટલે માટે નહીં. પોઈન્ટ સમજાય છે? આનું વિશ્લેષણ કેમ આવ્યું જૂનાગમમાં કે ભાઈ નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટે અને તને તારી ભૂલ સમજાય કે તું દુઃખી થયો છે, તારી ભૂલના કારણે કોઈએ તને દુઃખી નથી કર્યો, તારા અંદરમાં પરના લક્ષ્ય જે એકત્વ મમત્વાદીનો ભાવ થાય છે એ જ ખરેખર દુઃખનું કારણ છે, એમ કહેવા માટે આત્મા એ રાગાદી ભાવનો કરતા ને ભોગતા છે એમ કહેવામાં આવે છે. પરંતુ સ્વભાવની સમીપ જઈને જોઈએ તો એ અબદ, અસ્પર્શ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત જે સ્વભાવ છે એની બહાર બધા ભાવો રહી જાય છે. એક વાત સમજો, જે નિશ્ચય લઈનો વિષય છે એમાં તો કોઈ પરદ્રવ્ય પરભાવ છે નહીં. અરે એટલું જ નહીં, આગળ વધો, એક સમયની નિર્મળ પર્યાય. હવે આપણે બે વાત બાકી છે એ કરી લઈએ, બરાબર છે? અસદભૂત થઈ ગયું, સદભૂતમાં આવ્યા, ઉપચરિત સદભૂત થઈ ગયો. બધાને ખ્યાલ આવે છે ને કેવી રીતના અંદર આવીએ છીએ આપણે? ઉપચરિત સદભૂત વ્યવહાર નહીંનો વિષય આત્માને રાગાદી ભાવનો કરતા કહેવો, આત્માને રાગાદી ભાવનો કરતા જાણવો, પરંતુ માનવો મિથ્યાત. જ્ઞાની પણ કહેશે ને કે હા અસ્થિરતાજન્ય રાગ, ત્રીજો કરજ જોઈ લો. અમૃતચંદ્ર આચાર્ય દેવનો ત્રીજો કરજ જોઈ લો સમય સારજીનો. યદ્યપિ મે તો શુદ્ધ માત્ર ચૈતન્ય મૂર્તિ, ફિર ભી પરિણતિ મલિન હુઈ હૈ મોહ દૈસ, પરમ વિશુદ્ધિ કો પામે યહ પરિણતિ મેરી, સમય સાર કી આત્મ ખ્યાતિ નામક વ્યાખ્યા. વિશુદ્ધિ તો થઈ છે, પરંતુ હવે ભાવના શેની ભાવે છે? પરમ વિશુદ્ધિ, વેરી ગુડ. ભાવના શેની ભાવે છે? પરમ વિશુદ્ધિને હવે મારો આત્મા પ્રાપ્ત. પોઈન્ટ સમજાય છે? તો હવે આગળ આપણે લઈએ, કયો નહીં આવશે હવે, એક રહી ગયો કયો? અનુપચરિત સદભૂત વ્યવહાર. અને એનાથી પાર જે પરમ શુદ્ધ નિશ્ચય નયનો વિષય છે, આ બધા વ્યવહાર નયના ભેદોથી પાર છે. હવે અનુપચરિત સદભૂત વ્યવહાર નયના વિષયમાં બે વાત આવશે. આપણે વિકારી પર્યાય લઈ લીધું ને, હવે આપણે બે વાત લેવાની છે. કઈ બે વાત? નિર્મળ પર્યાય અને ગુણ ભેદ. શું કીધું? નિર્મળ પર્યાય અને ગુણ ભેદ. હવે આ બે આવશે અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં નો વિષય. જો ભેદ સો વ્યવહાર અભેદ સો નિશ્ચય. આત્મા નિર્મળ પર્યાય નો કરતા છે. આત્મા માં જ્ઞાન દર્શન સુખ ચારિત્ર આદિ ભેદો છે, એમ ભેદ દ્વારા અને નિર્મળ પર્યાય દ્વારા આત્માને સમજાવો, આત્માને કહેવો, આત્માને એના કરતા ભોગતા કહેવો, એ ખરેખર વ્યવહાર છે. પણ ખરેખર એના સ્વભાવની સમીપ જઈને જોઈએ તો આત્મામાં કોઈ ગુણ ભેદ અને કોઈ પર્યાય ભેદ નથી. તમે છઠ્ઠી ગાથા જોઈ લો, સાતમી ગાથા જોઈ લો, 6+7=11મી ગાથા. હવે અનુજાબેન કે છે સમય સારજી પણ ચાલુ કરી દઈએ વાંચવાનો, ખ્યાલ આવે છે થોડું થોડું? અરે સમય સારજી તો આત્માર્થી નો ટોનિક છે, ટોનિક ટોનિક પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે? છઠ્ઠી ગાથામાં પર્યાય ભેદ થી પાર બતાવ્યો, સાતમી ગાથામાં ગુણભેદ થી પાર બતાવ્યો, પોઈન્ટ સમજાય છે? 11મી ગાથામાં સર્વ વ્યવહારને અભૂતાર્થ કહી દીધો અને શુદ્ધ નહીં ભૂતાર્થ છે એમ કહી દીધું. તમને ખ્યાલ આવે છે ને આખી વસ્તુ? હવે થોડીક આપણે ચર્ચા કરીએ બેની, નિર્મળ પર્યાય અને ગુણ ભેદ. બે વાત હવે લક્ષમાં લેજો. નિર્મળ પર્યાય સંવર નિર્જરા મોક્ષ છે તો ભેદ ને, પર્યાય છે ને છે તો ભેદ, સંવર નિર્જરા અને મોક્ષ. એક સમયની નિર્મળ પર્યાય નિશ્ચય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના આશ્રયથી પ્રગટ થવાના કારણે, સમજાય છે, એ સ્વભાવ જીવી છે, સ્વભાવ જેવી છે ને, સ્વભાવની જાતિની છે, સ્વભાવની જાતિની છે, સ્વભાવને પ્રસિદ્ધ કરનારી છે, સ્વભાવનો આશ્રય લઈને ઉત્પન્ન થનારી નિર્મલ પર્યાય, સ્વભાવની ઘોષણા કરવાવાળી. કારણ કે ગુરુદેવજી ઘણીવાર કહે ને અનિત્યનો નિર્ણય, સોરી નિત્યનો નિર્ણય અનિત્ય પર્યાય કરશે. એ પર્યાય ભૂલી જશે કે હું અનિત્ય છું, એ પર્યાય ભૂલી જશે કે હું ક્ષણિક છું. એ પોતાને કેવી માનશે ત્યારે નિર્મળ થશે, એ પોતાને નિત્ય માનશે, સામાન્ય માનશે, એકરૂપ માનશે, ત્યારે એ પર્યાય થશે નિર્મળ, એ પર્યાયમાં પ્રગટ થશે શુદ્ધતા. તમને સમજાય છે, ખ્યાલ આવે છે? તો હવે એ નિર્મળ પર્યાયનો જે પોતાના આત્માના આશ્રયથી પ્રગટ થઈ અને આવી નિર્મળ પર્યાય મોક્ષ માર્ગનો પહેલો કદમ સમ્યક દર્શન જ્ઞાન ચૈતન્યની પ્રાપ્તિ ચારેવ ગતિના જીવો કરી શકે. નરકનો નારકી જ્યારે પોતાના સ્વભાવનું અવલંબન લઈને પોતાની પર્યાયમાં નિર્મળતા પ્રગટ કરે છે, શુદ્ધતા પ્રગટ કરે છે, શુદ્ધોપયોગી થાય છે, રત્નત્રયનો ધારી થાય છે, પણ સમજાય છે, ત્યારે એ જીવને પોતાના સ્વભાવના આશ્રયથી પોતાની પર્યાયમાં અતિન્દ્રિય સુખ અને અતિન્દ્રિય આનંદની આંશિક પ્રાપ્તિ થાય છે કે નહીં, બોલો. હવે મને કહો, એ નિર્મળ પર્યાયનો પ્રવેશ દ્રવ્યમાં થયો? દ્રવ્ય એ નિર્મળ પર્યાયમાં આવ્યો? ત્રિકાળીદ્રુ ભગવાન આત્મા, કારણ પરમાત્મા, સમયનો સ્થાન, પારણામિક ભાવ, નિત્ય દ્રવ્ય, શાશ્વત દ્રવ્ય, અભેદ દ્રવ્ય એ પર્યાયમાં આવ્યો? અરે બોલો, એ પર્યાય દ્રવ્યમાં ગયો, ગઈ. પર્યાય દ્રવ્યમાં જાય, વિદેશી કેટલી વાર તર્ક આપે, પર્યાય દ્રવ્યમાં જાય તો પર્યાય ત્રિકાળ થઈ જશે, અને દ્રવ્ય પર્યાયમાં આવે તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જશે. પ્રભુ, તો બીજી નિર્મય પર્યાય ક્યાંથી આવશે? બહુ ગજબ. તો ખરેખર તો જે નિશ્ચય નહીં નો વિષય છે, એ વિષયમાં પરદ્રવ્ય તો છે જ નહીં, પરભાવ તો છે જ નહીં, પરંતુ એના આશ્રયથી પ્રગટ થયેલી નિર્મળ પર્યાય પણ ખરેખર નથી. ન હોવા છતાં એને કરતા કેવો નિર્મળ પર્યાય નો, એનું નામ અનુપચરિત અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં. ભેદ કર્યો ને આત્મા નિર્મળ પર્યાયનો કરતા, ભેદ કર્યો ને આત્મા વિકારી પર્યાયનો કરતા, ભેદ કર્યો ને આત્મા શરીર વાળો. હવે સ્વભાવની સમીપ જઈને જોવો તો એના વિકારી પર્યાય વાળો છે. સ્વભાવ તો કુટસ્થ અપરિણામી છે, સ્વભાવ તો અન્ય પ્રવેશ નથી, એ મહિમા નિર્મળ પર્યાય વ્યક્ત છે. અંતદ્રષ્ટિ છોડાવવા માટે અને પુરુષને શોભે નહીં. એક એક નું રહસ્ય સમજાય છે, પ્રયોજન સમજાય છે. નિર્મય પર્યાય નો કરતા આત્મા ને કે મહિમા. તમે કોઈના ઘરે જાઓ ને તો તમે અમનો વ્યાપાર કઈક મોટો લાગે છે. અરે સમજાય છે, ખાલી ઉદાહરણ આપું છું સમજાવવા માટે. તમને વ્યાપાર કઈ ન્યાય કોઈની છે અને નહીં કેમ, કારણ કે જ્ઞાની એ રીતે એંગલ થી એ આત્માને જાણ. એમના કારણ પરમાત્મા થી આવશું, આવી શક્તિ મારામાં છે તો ત્યાંથી આઉટબોક્સ થશે. જેથી તું આવી પર્યાય પ્રગટ કેવી રીતે થઈ? લોક જગતના જે જન તારા જ્ઞાનને નષ્ટ કર્યું. બોલો બોલો જીરી. ઓહો, તો ભગવાન આપણને શીખડાવે છે કે આવો કારણ અંદરમાં તારી પાસે છે. મને કહો, તમારી પાસે એ છે કે નહીં? શું કહ્યું? એન કેશ કહ્યું. અને એનાથી શું કર્યું બોલો? ગાડી, બંગલા, લોકો, ચાકર, ધીસ ધેટ કરીને એને ભોગવે છે. કાગળ્યું છે, કાગળ્યું નથી. આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? જો વર્કશોપ કરજો, ખૂબ ખૂબ લખો, ખૂબ કેટલી જગ્યાએ જઈને આવો, એટલી અંદરથી કિંમત આવે. આ બધા વડીલો છે ને, વડીલોના તારક મહેતા એક બાંધી, એક એક સૂત્રધાર. કોઈને હલવા નથી, પરમ ચેતનાના ભોગતા નથી. જ્ઞાની તો પોતાના આનંદના ભોગતા છે. પર્યાય ને થયો છે, પર્યાય ને થયો છે. કારણ કે ઊંધી હતી પર્યાય, સવળી થઈ પર્યાય, દુઃખી હતી પર્યાય, સુખી થઈ. પણ વેદન બદલાયું પર્યાયમાં, દુઃખ વેદન થયું તો બદલાવ ક્યાં આવ્યો? પરમમાં, સ્વભાવમાં કે પર્યાયમાં? કહું હવે તમને? ચલો અબ કહું છું, બે મિનિટ ઉભા રહો, ઘણું બધું છે, શું કરું? કહો. હજી લાસ્ટ લઈ લે આપણે, લાસ્ટ ગુણભેદ. પ્રભુ આ તો બહુ ગજબ છે. હવે કે છે, આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, ચારિત્ર, વીર્ય, અસ્તિત્વ, વસ્તુત્વ, જીવત્વ, ચિતિ, દ્રષ્ટિ, એવા ગુણ ભેદ થી આત્માને સમજાવવો એ ખરેખર આચાર્યોની અને ગુરુશ્રીની મજબૂરી છે. હવે આત્મા ખબર જ નથી તો કેવી રીતના સમજાવશો? એટલે ગુણ ભેદ થી આત્માને સમજાયો. પરંતુ સ્વભાવની સમીપ જઈને જોવો તો અસંખ્યાત પ્રદેશી આત્મા, એના એક એક પ્રદેશમાં અનંત ગુણ રહેલા છે અને અનંત ગુણ પી બેઠો છે. આહા, એ અભેદની દ્રષ્ટિ ક્યારે થશે? જ્યારે ગુણ ભેદ નો પણ વિકલ્પ છું સમજવા માટે, સમજાવવા માટે ગુણ ભેદ ને ઉભા કરશું. પણ જ્યાં સુધી ભેદ ઉપર દ્રષ્ટિ હશે ત્યાં સુધી અભેદની દ્રષ્ટિ નહીં થાય. ભેદ ઉપર દ્રષ્ટિ હશે, ભેદના જ વિકલ્પો ચાલશે સમજવા માટે. જો જેને લીંબુ તમે કહો ને ઋષભ ને, બેટા લીંબુ લઈ આવો, એ કહેશે મમ્મી વોટ ઇઝ લીંબુ? તો હવે તમે શું ચાલુ કરશો? અરે બોલો, તમે ભેદ દ્વારા અભેદ ને વર્ણવશો. એ ભેદના માધ્યમથી, અને ભેદ ક્યાં છે? એ આત્મામાં સર્વથા નથી, એમ નથી, છે ખરા, પરંતુ સમજવા માટે એને ઉભા કરજો, પરંતુ સમાવા માટે એને ગૌણ કરજો. શું કીધું? સમજવા માટે ઉભા કરજો, પણ સમાવા માટે એને ગૌણ કરજો. તો તમે શું ચાલુ કરશો? બોલો શું ચાલુ કરશો? અરે બેટા, લીંબુ એટલે જે ગોળ હોય. વોટ ડીડ યુ સ્ટાર્ટ? ગુણભેદ. જો દ્રષ્ટિના વિષયમાં સાંભળજો, દ્રષ્ટિના વિષયમાં પર્યાય તો છે જ નહીં, ગુણ ભેદ છે જ નહીં અને ગૌણ કરાય. અને ગુણ ભેદ છે અને ગૌણ કરાય, તમે દ્રષ્ટિના વિષયમાંથી ગુણભેદ કાઢી નાખો તો દ્રષ્ટિનો વિષય જ નહીં રે. બે વાત સમજો, પર્યાય તો છે જ નહીં, પરદ્રવ્ય તો છે જ નહીં, પણ ગુણભેદ સર્વથા નથી, એમ નથી. ગુણ ભેદ છે, પરંતુ ભેદ ના વિકલ્પમાં તો અટકીને પ્રાયોગ લબ્ધિ સુધી જઈ જઈને પાછા આવ્યા, પાછા આવ્યા, પાછા આવ્યા. જ્યાં સુધી ભેદ પર દ્રષ્ટિ છે ત્યાં સુધી અનુભવ નથી, અને અનુભવના કાળમાં ભેદ દેખાતા નથી. હોવા છતાં એ ભેદના વિકલ્પ નથી, ગુણ ગુણીનો વિકલ્પ નથી. જો એક પ્રયોગ, અરે પાખરીના ભેદ દેખાય છે, વયા જ્યાં પંખાની હવા તો આવે છે પણ પાખરીઓ નથી દેખાતી. સ્વાદ નથી આવ્યો અને શીરાનો સ્વાદ આવ્યો તો તને કોઈ વિકલ્પ નથી ત્યાં. ત્યારે જુઓ, ભેદમાં બેસી જાય ના બેસી શકે તો પછી ગુણભેદ, નિર્મલ પર્યાય તો છે. ખ્યાલ આવે છે? હવે જોજો, આ પર્યાય છે પ્રીતિબેન, પ્રીતિ ભાભી, બરાબર છે? આ પર્યાય છે, આ ધ્રુવ છે. આ ધ્રુવ કોન્સ્ટન્ટ છે કે નહીં બોલો? ધ્રુવ કોન્સ્ટન્ટ છે. આ હલસી નહીં, આ કુટેશ છે, આ અપરણામી છે. બરાબર છે, એક રૂપરે વાળો ધ્રુવ. હવે પરણમન આનું થશે ને, હવે આ આમ હશે તો આ પર્યાય છે, સમજાય છે ને બધાને? બેનો દેખાય છે પાછળ, હિમાલી બેન દેખાય છે સ્ક્રીનમાં, દેખાય છે? ચલો બેસ, તો હમણાં કાર્ય થઈ જશે. બાબુજી હંમેશા કે જીનકો મૂંગફલી છીનના આતી હૈ ઉનકો સમ્યક દર્શન આતા હૈ. મૂંગફલી છીનના આયે તો સમ્યક દર્શન આ ગયા. જો બરાબર છે, હવે આ પર્યાય અપર સન્મુખ હશે. આ દ્રવ્ય તો છે ને ધ્રુવ, આ તો છે જ. હવે આ પર સન્મુખ જતી પર્યાય આ સ્વભાવથી દૂર થાય છે, દૂર જાય, પરમાં જઈ નહીં શકે. પણ એ પરના વિકલ્પમાં ગુંચવાયેલી 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 ગુંચવાયેલી. પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે? અહીંયા સાસુઓ બેઠા ને અને એવો કઈક સ્વાધ્યાયમાં પોઈન્ટ આવી જાય ને તો એને આખો સ્વાધ્યાયમાં થાય, આજે વહુ આવી હોત તો સારું હતું, આજે વહુ આવી હોત તો સારું. વહુ હોય તો આજે તો સાસુ આવું જ હતું. આ ગુંચવાયેલી ક્યાં છે? વહુ સાસુમાં. આ વહુ સાસુમાં ગુંચવાયેલી છે. ના ના, વહુ સાસુમાં ગુંચવાયેલી પર્યાય આમ નહીં થાય. આજે આમ જ છે, આમ કેવી રીતના થશે? હજી આમ છે. હવે તમે વિચારો, ભૂશાસ્ત્ર ગુરુના સાનિધ્યમાં આવીને આ પર્યાયનો શું કહેવાય, એની દિશા બદલાય. હજી તો દિશા બદલાય છે, હજી દૂર છે. હવે એ દેવશાસ્ત્ર ગુરુ એને આ દ્રવ્યની સમીપ લાવવામાં પ્રબળ 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 કારણ છે. હવે આ સૂક્ષ્મ છે ને, જો આ કાણું સૂક્ષ્મ છે ને, એ રીતના ત્રિકારી ગુરુ ભગવાન આત્મા સૂક્ષ્મ છે. અને સમજાય છે? હવે આ મોટી હશે ને, મોટી એટલે કે જાડી, મિત્યાત્વ, ગાઢ ગાઢ, તો એને શું કરશું? આમ પાણીમાં ડૂબાવશું અને એને ભૂમિ કરશું. દેવશાસ્ત્ર ગુરુના સંયોગમાં ડૂબેલી પર્યાય ભૂમિ થાય છે, ભૂંજાવી છે. પાણીમાં ડૂબાવો, એ ગંદી આદત છોડી દેજો અને પાણીમાં ડૂબાવજો. સમજાય છે? એને પાણીમાં ડૂબાવશો તો આપ પતલી થશે. સમજાય છે? એનું મોં મંદ થશે, સમજાય, શાર્પ થશે, ઉપયોગ સૂક્ષ્મ થશે, તીક્ષ્ણ થશે, તીક્ષ્ણ થશે. હવે આ પર્યાય હજી સ્વભાવની સમીપ પહોંચતી 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 આ સ્વભાવની સમીપ જતા સ્વભાવમાં, હવે હું હમણાં નાખતી નથી પણ સમજો, હવે ભાવમાં સમજો, ન તો સમય વયો જશે. એમાં ગઈ, હવે આ ગઈ ને, આ ગઈ તો આ સ્વભાવમય થઈ ગઈ. આ મય થઈ ગઈ ને તો હવે આ દોરામાં વયો જાય તો શું કરશો? હવે તમે બીજું, પછી શું, બીજો સ્ટેપ શું થશે? આ અનંત સંસાર છે, આ અનંત સંસાર. આપણે પ્રીતિ ભાવી જોરદાર લાવ્યા છે, આ તૂટતો નથી પણ સમજાય છે? અનંત સંસાર તૂટી ગયો, સીમિત થઈ ગયો. અને આ, અરે બોલો જલ્દી, આ સીમિત થઈ જાય ને, આમાં ગયા પછી શું કરો બોલો? સોયમાં દોરો પૂરવા ગયા પછી. સમજાય છે? કઠિન છે ભાઈ, એટલે કઠિન તો પડે જ ને. અનંત સંસારને તોડવા માટે કઠિન થાય, થોડોક તો પુરુષાર્થ લાગે ને. અનાદિની ઊંધાઈ, શું ગજબ બોલો, વિચાર કરો. કાલે અનાઉન્સ કરતા હતા ને, મને તો એટલી મહિમા આવતી હતી. આ એક એક ટ્રસ્ટીઓને આપણા પર અનંત ઉપકાર છે. તમને આમ હવે શું કહે ખબર છે? આપણે કહીએ ને કોળીઓ મોડામાં મૂક, કોળીઓ નહીં, એને મિક્સરમાં પાછો ગ્રાઇન્ડ કરીને સ્મૂથ કરીને મોડામાં મૂકો તો શું કરવું પડે? બોલો, ઘટક ઘટક, ખાલી ઘટક, ખાલી ઘટક. આજે ગજબની પૂજા, તમને શું લાગે? પેમ્પલેટ આમ જ બની ગયું હશે? બે બે મહિનાની મહેનત છે, એક એક પૂજા. જે રીતે આશીષભાઈ હેતલબેન આખી ટીમ જે રીતે ભાવથી પૂજા કરાવી, ભાઈ પૂછે એમને, આખો દિવસ ચાલતો હશે ને અભ્યાસ? વિચારોમાં તો ચાલતો હશે ને? ઇટ ઇઝ નોટ ઇઝી. આ આખી ટીમ, આખો એક પરિવાર છે. મને તો સાચી કાલે આમ ભાસ થતું હતું કે આ સરવાર સિદ્ધિનું વિમાન છે, આપણે બધા દેવો બેઠા છે અને આ સરવાર સિદ્ધિના વિમાનને હવે સમજાય છે, એ વિમાન મધ્યલોકમાં આવશે અને બધા જીવો મુનિ દીક્ષા, આરિકા માતા મુનિ દીક્ષા ધારણ કરીને પછી એક બે ભવમાં બધા જીવો સિદ્ધાલયમાં વાસ કરશે. અહીં ખ્યાલમાં આવે છે? તો ગુણભેદ સમજાય, ગુણભેદથી. હવે સાતમી ગાથા જો, ગુણભેદ છે જ નહીં, છે જ નહીં. અરે પ્રભુ, છે જ નહીં, અનુભવના કાળમાં દેખાતા નથી, નહીં દેખાય, અનુભવના કાળમાં નહીં દેખાય પ્રભુ. અને જ્યાં સુધી સમય થઈ ગયો ને, જ્યાં સુધી દેખાશે ત્યાં સુધી અનુભવ થશે નહીં. સમજાવવા માટે ઉભા કરે, સમાવવા માટે એને ગૌણ કરજો. આ ભાવ નથી કરવાનો ના ગુણ ભેદનો ના પર્યાય ભેદનો ના પરગ્રહ્ય, જે જ્યાં છે એને ત્યાં રહેવા દો. બસ માત્ર હું એક અભેદ નિત્ય સામાન્ય દ્રુતત્વ છું એવો અંદરમાં અનુભવ અને નિર્ણય કરી લો. ચાર ચાર રાણીઓ, જંબુ સ્વામી વિચાર કરો, એ ચાર રાણીઓ એમને રાગ રંગમાં મોહિત કરવા આવી હતી. પણ જંબુ સ્વામીની દળતા જુઓ તમે, ચાર રાણી જ નહીં, એ ચાર રાણી સાથે રાતના ચર્ચા કરી. બહાર ઉભો તો વિદ્યુત ચોર અને એની સાથે 500 ચોર. તમે ઇમેજિન કરો મેલ કેવું હશે, અને એ ચોર કયા ઇન્ટેન્શન થી આવ્યો હતો, એના પરિણામ કેવા હતા, ચોરીના ભાવ હતા. આ લાઇટ બંધ થાય અને આજે લગ્ન હતા એટલે બહુ બધું આભૂષણ આ તે બધું હશે, બસ બંધ થાય અને અમે ચોરી કરીએ, બંધ થાય અને ચોરી કરીએ. જેનું ઉપાદાન જાગે ને એના કાને આ જીનવાણીની ચર્ચા કાને પડી, વિચાર કર્યો સવાર થતા તો આખું દ્રશ્ય બદલાઈ ગયું. જંબુ સ્વામીએ લીધી દીક્ષા, ચાર રાણીઓ અને માતાએ લીધી આરિકા, માતાએ આરિકા માતા બની ગયા, અને 500 વિદ્યુત ચોર સાથે એ 500 ચોર ગુમ થઈ ગયા. દેખો પરિણામો કી મજા ના આવી, જલ્દી દેખો પરિણામો કી વિચિત્રતા. છેલ્લી વાત કહીને પૂરું કરું છું, આપણો સમય થઈ ગયો. બહુ આપણા અહો ભાગ્ય છે, ઘડી ઘડી કહું છું કે ખરેખર આપણને આવું જીવ શાસન મળ્યું છે. તમે વિચાર કરો, ખરેખર આ કોરોનાના કાળમાં આપણે કેટલા વિદ્વાનો ગુમાવ્યા છે. હું તો સંજીવજી ભાઈ સાહેબને કહેતી રહી ગઈ, ભાઈ સાહેબ આપકો આના હૈ પારલા, આપકો આના હૈ પારલા, આપકો આના હૈ, અને ચાલ્યા ગયા. ચેતનભાઈ ચાલ્યા ગયા, કેટલા વિદ્વાનો ચાલે. હજી જેટલા જેટલા છે ને એના સાનિધ્યમાં રહીને આદરણીય હેમંતભાઈ જેવા ગુરુદેવજીને પી બેઠા છે, સમયસારજીને પી બેઠા છે, આવા વિદ્વાનોના સાનિધ્યમાં રહીને આજથી 50-60 વર્ષ પછી તો આપણી આંખો તરસી જશે. આપણે પૂછતા રહીશું, તમે ગુરુદેશીને જોયા છે, તમે ગુરુદેશીને જોયા છે, તમે ગુરુદેશીને જોયા છે. ખરેખર કહું છું તમને, એટલે ખરેખર જેટલું શીખાય, જેટલો બોધ લેવાય, જેટલી પ્રેરણા લેવાય, જેટલું જીવન જીવવાની કળા શીખાય, એટલું પ્રભુ શીખી લેજો. ચાલો હું મારી વાત પૂરી કરું છું. ખાલી એક વાત કહીશ કે 10 દિવસ દરમિયાન આપણે બધાએ સાથે મળીને સ્વાધ્યાય કર્યો. આમાં મારા તરફથી કોઈ પણ જીવને મારા મનથી વચનથી કાયાથી કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારનું દુઃખ થયું હોય, ઠેસ પહોંચી હોય, કંઈક આત્માને કોઈ આત્માને કંઈક પણ દુઃખ થયું હોય, હું દેવશાસ્ત્ર ગુરુની સમીપમાં, જ્ઞાનીઓની છત્રછાયામાં, પૂજ્ય ગુરુદેવશ્રીની છત્રછાયામાં આપ સૌથી ક્ષમા ઈચ્છું છું. વિગત 30 વર્ષ મને 95માં આ તત્વની રૂચિ થઈ. વિગત 30 વર્ષમાં જેટલા પણ વિદ્વાને ગુરુદેવશ્રી તો શિવધાર્ય છે, ગુરુદેવશ્રીને સમજવા માટે અને એમની વાણીને સમજવા માટે, એમને સમજવા માટે, એમના ઉપદેશને સમજવા માટે 30 વર્ષમાં જેટલા પણ જીવો, જેટલા પણ વિદ્વાનો મારા ઉપર અનંત ઉપકાર લોકોને વર્તે છે કે એમનો ઉપયોગ, એમનો સમય આપીને મને આ તત્વ શીખડાયું, સમજાયું, એક એક અનુયોગનો સાર રહસ્ય સમજાયું, એ બધાને પણ હું આજે યાદ કરીશ. મારા માતા પિતા અને સ્પેશિયલી જયારે પણ હું બાળગામ જાઉં ને તો છેલ્લે જયારે મૂકવા આવે ને તો હંમેશા ભવ્યને કહું કે કોઈક માર્ગદર્શન આપો. હી વિલ ઓલવેઝ ટેલ મી વન થિંગ, ઇઝ ઓલવેઝ બીન ટેલિંગ મી એન્ડ સ્વામીભાઈ ઓનલી વન થિંગ, એવર વન થિંગ, પૂજ્ય ગુરુદેવશ્રી ને મુખ્ય રાખીને સ્વાધ્યાય કરજો, એના વગર બિલકુલ પણ કાંઈ આપણા ધ્યાનમાં ના હોવું જોઈએ. તો ખરેખર બધા જીવનો મારા પર અનંત ઉપકાર છે, કોઈ પણ ભૂલ થયો તો ક્ષમા, ઉત્તમ ક્ષમા.
જય જીનેન્દ્ર. ખૂબ સરસ આપણે આ 10 દિવસ આપણને જયતીબેન સ્વાધ્યાય કરાયો. એમનો સ્વાધ્યાય નિરંતર ચાલે છે, મંગળવાર અને શનિવાર સિવાય 2 વાર સ્વાધ્યાય ચાલે છે.
એક શનિવાર હર્ષા,
હા મંગળવાર અને શનિવાર હર્ષા આંટી સ્વાધ્યાય કરાવે છે. તો એવરી ડે આપણો આ સ્વાધ્યાય ચાલે છે, અને એમાં રોજ જે ચાલતો વિષયો છે એ લે છે, અને એના સિવાય અલગથી પણ ચાલે છે. તો બધા એને ખાસ કરીને 9:15 અને 10:11 એવી બે સ્વાધ્યાય ચાલે છે. તો બધાએ ખાસ એનો લાભ લેવો. જો અત્યારે આપણને આમાં બહુ આનંદ આવ્યો હોય, કરીએ છીએ અને હજી જલ્દી પહોંચી જવું હોય તો આમાં સ્વાધ્યાયનો ખૂબ બધા સારો આનો લાભ લેવા જોઈએ. હર્ષા આંટીનો બી ખૂબ સરસ સ્વાધ્યાય છે. એમણે તો મને કીધું બી હતું કે હું આ યોગસાર મૂક્યો ને ત્યારે એમણે કીધું કે મને યોગસાર બહુ પ્રિય છે અને હું એના પર જ સ્વાધ્યાય કરાવીશ, પણ અહીંયા પ્રવચન સાર ચાલે છે એટલે પછી એના પર સ્વાધ્યાય, એટલે બહુ સરસ સ્વાધ્યાય ચાલતા હોય છે. તો આનો બધાએ ખાસ કરીને લાભ લેવા માટે વિનંતી છે. નીતે સુધા જરણ ચંદ્ર તને નમો, કરુણા અકા રણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન પો સક સુમેગ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. બોલો રિસ્પાદી માર પર્યંત ચોવીસો જીનેન્દ્ર ભગવાન નો, શ્રીમંદર આદિ અજિત્ય પર્યંત વીસી રમાન જીનેન્દ્ર ભગવાન નો, અખંડ સાધનાના પ્રતિક ભાવ બોલું મનેન્દ્ર ભગવાન નો, સમય સાર પ્રવચન સાર યોગ સાર આદિ સમસ્ત જીનવાણી માતનો, હાલતા ચાલતા સિદ્ધ સંબંધ કુંકુનાચાર્ય દેવ આદિ સર્વમનીશ્વર ભગવાનનો, આપણા સૌના પરમ ઉપકારી કરુણાધાન પરમ પૂજ્ય કહાન ગુરુદેવનો, કહાન ગુરુદેવશ્રીનો મહિમા પ્રકાશનાર ધન્ય અવતાર પ્રસંગ મૂર્તિ ભગવતી માતનો, અપૂર્વ અવસરનાર અવતાર પરમ પૂજ્ય કૃપાળુદેવ આદિ સર્વજ્ઞાની ધર્માત્માઓનો, પરમ પવિત્ર વિતરાક્તમય સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મંગસ બતાઈ, યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી માં કો વંદના સત બાર હૈ. બોલો જિનવાણી માતનો જય હો. એક કાલનો પ્રોગ્રામ કહેવાનો રહી ગયો, આવતીકાલે 6:30 વાગે અભિષેક તથા પૂજા રહેશે, ત્યારબાદ અલ્પાહાર, ત્યારબાદ ગુરુદેવશ્રીની આલોચના અને ત્યારબાદ આપણે